એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર બિપિન પટેલની વાર્તા સંગીત શિક્ષક, ઓડિયો પઠન કૌરેશ વછરાજાની. નિશાળના ઘંટ સામેના 3 વર્ષથી ખાલી સ્ટૂલ પર બેઠેલા કોક અજાણ્યા જણને બેઠેલો જોઈને હું રાજી થયો. મને થયું, હાશ, ડબલ ડ્યુટી ગઈ. રેન્જે પેન્જે નથી, હેડ પ્યુન છું. ઘંટ સામેનું સ્ટૂલ મારાથી 50 ફૂટ દૂર હશે. ત્યાં પહેલાં હું બેસતો. એ 50 ફૂટનું અંતર કાપતા 20 વર્ષ લાગ્યા છે. સ્ટૂલ પરનો નવો માણસ નસીબદાર તો ખરો, એને કેવળ 10 વર્ષ લાગશે મારી જગ્યા પર પહોંચતા. હું 10 વર્ષમાં રિટાયર થઈશ, વખતને જતા ક્યાં વાર લાગે છે. છેલ્લા 1 મહિનાથી ગણગણાટ ચાલતો હતો, નવો માણસ આવે છે, નવો માણસ આવે છે. પહેલા જ ભાઈ સાહેબ, અમારા પ્રિન્સિપલ સાહેબ, એમને એમ માને એવા નથી, પેક છે. મેં જાસૂસી કરીને જાણ્યું કે મારા વખતની જેમ રોકડા ગણવાના બદલે કાચું સોનું પાકે તેવી જમીન મફતના ભાવે ખંડી લીધી શંભુના બાપા પશાભાઈ ફાંયથી. વિકાસ કરવો હોય તો કોકે તો ભોગ આલવો પડે ને. અને આ તો શિક્ષણ માટે, પવિત્ર કામ માટે. સાંભળ્યું છે પશાભાઈએ રાજી થઈને નિશાળને અડીને આવેલું એમનું જાહુડીવાળું ખેતર આલ્યું. શંભુનું ગામ ઉખલોડ, 42ના ગોળનું, અમારા વર્ડનું ગામ નહીં એટલે એને ના ઓળખું. ઊભા થઈને એને બધું પૂછવા જતો તો ને ત્યાં જ પહેલાદભાઈ સાહેબ હોન્ડા સિટીમાંથી ઉતર્યા. ધોળી બખ જેવી સફારી, લાલ બૂટ ને બચ્ચન પહેરે છે તેવા ગોગલ્સ પહેરેલા સાહેબ પહેલે પગથિયે હતા ને હું ઊભો થઈ ગયો. સાવધાનની પોઝિશનમાં સલામ આપીને સ્થિર ઊભો રહ્યો. મને જોઈને શંભુ પણ ટટ્ટાર થઈને બે હાથે સલામ આપીને ઊભો રહ્યો. હું મલક્યો, રહેતા રહેતા બધું કોઠે પડી જશે એટલે વધારે પડતો ઢહળો નહીં થાય. મેં સાહેબના હાથમાંથી બેગ પકડી દરવાજો ખોલીને પકડી રાખ્યો. અંદર જતાં સાહેબની નજર શંભુ પર પડતાં એની તરફ જોઈને પરાણે મલક્યા અને અંદર ગયા. હું રોજની જેમ એમની બધી સેવા કરીને બહાર જતો હતો ત્યાં એમણે સૂચના આપી, શંકર, આ નવા વછેરાને બરાબર પલોટજે. હું ડોકું ધૂણાવીને બહાર નીકળ્યો. બહાર આવીને બેન્ચ પર બેઠો મેં શંભુ તરફ જોયું. એ વાને વ્યવસ્થિત કાળો, આખા મો પર ઝીણી ઝીણી પરપોટીઓ જેવી ચામડી, આંખો ઝીણી, ભમર સાવ આછી નામની, હોઠ સીધીભાઈ જેવા જાડા અને દેહ કદાવર. એણે મેલા કોલરવાળું ખમીસ અને લેંઘો પહેરેલો. મને એ મધના વેપારી જેવો લાગ્યો. અસલ નામ નથી વાપરતો, નહીં તો કોકની લાગણી દુભાશે તો પિટિશન ઠોકી દેશે. પહેલા જ ભાઈ સાહેબની સૂચના પ્રમાણે એને પલોટવા હું એની પાસે ગયો. મને જોતા એણે ઊભા થઈને સલામ કરી. મેં કહ્યું, સલામની જરૂર નથી, ઊભો થાય એટલું ઘણું. એના નામ અને ગામ તો ખબર હતા એટલે બાકીની વિગતો પૂછી. બાપનું નામ? પશાભાઈ ચેહરદાસ, લાલદાસ, નારણદાસ. બસ બસ, ચાણોદ સરાવવા આવ્યો છે તે 60 પેઢીને યાદ કરી. માં? કંકુ. ભાઈ બહેન કેટલા? હું અને શારદી. પરણેલો ક છડે છડો? પરણેલો. વહુનું નામ? પાર્વતી. ત્યારે તો ઇમના જેવી રૂપાળી હશે. એણે નીચું જોયું, શરમાયો અને હસ્યો. નોકરી માટે કોનો જેક લગાડેલો? ખેતર મેલ્યું ને. ઘરમાં એ બાતે ખદબત થયું તું? એ નીચું જોઈ ચૂપ રહ્યો. મેં વધારે પૂછવાનું માંડી વાળ્યું. આજના દિવસે આટલું ઘણું. પહેલો દિવસ હતો એટલે નાની મોટી રિસેસ અને શાળા છૂટતી વખતે મંદિરનો ઘંટ વગાડતો હોય એમ આંખો મીચી કાં એનું બાવડું કે કા ઘંટ નીકળી જાય એટલો જોરથી ઘંટ વગાડ્યો. મોટી રિસેસ વખતે તો ઘંટ વગાડવાનું લાકડું હાથમાંથી પડી પણ ગયું. મને થયું સાવધ રહેવું પડશે, નહીં તો એની લગનથી આપણા પાયા હલી જશે. સાહેબે સોંપેલું અને હું ચેતી ગયેલો એટલે શંભુને ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. અમદાવાદમાં ભણ્યો છું. ભક્તવલ્લભ ધોળાનો ગ્રેજ્યુએટ છું. એન્ટાયર ગુજરાતી પાછો ન પડું. પણ અઠવાડિયું થયું તોય કશું હાથ ન લાગ્યું કે ન શંભુ મારાથી ઇમ્પ્રેસ થયો. એનું સ્ટૂલ અને ઘંટ એ સિવાયની કોઈ દુનિયા જાણે છે જ નહીં. સ્ટૂલ પર આખો દિવસ ગાંધીવાદીની જેમ ટટ્ટાર બેઠો રહે, ન જોકું ખાય ન વાંકો વળે. ચહેરો પણ બોચિયા જેવો ગંભીર. ઘેઘૂર લીમડા તરફ મીંટ માંડીને જુએ ત્યારે એનો ચહેરો હસુ હસુ થાય એ માપ. એ વખતે તો તાકી તાકીને એવો ઊંડો ઉતરે કે દુનિયા જખ મારે છે. એકવાર તો નાની રિસેસમાં મારે ઘંટ વગાડવાનું યાદ કરાવવું પડ્યું હતું. મોટી રિસેસમાં એ એકલો જ જમે. એક દિવસ મેં એને કહ્યું, શંભુ મારી સાથે જમતો હતો, તારા ભાણામાંથી લઈ નહીં લઉં, એમ તો પાર્વતી બે રોટલી વધાર મેલસ. તો પછી આવને યાર. એણે નીચું જોયું, અંગૂઠાથી ફર્શ ખોતર્યા કર્યું ને મૂંગો મંતર. આમ મારા દાડા ટૂંકા થતા હતા અને એના દાડા પસાર થતા હતા. સાહેબ ગોઠવાઈ જાય પછી હું અને શંભુ. એ ભાગ્યે જ મારી તરફ નજર માંડે, પણ મારો કાંઈ છૂટકો હતો? આમ એકવાર એને જોતો હતો ને એ ઊભો થયો. મેં ઈશારો કરીને પૂછ્યું. એણે ટચલી આંગળી બતાવી. મેં ટોયલેટ તરફ નિર્દેશ કર્યો, પણ શંભુ ટોયલેટની વિરુદ્ધ દિશામાં સ્કૂલના પાછળના ભાગમાં ગયો. સાહેબને કંઈ જોઈતું કારવતું હોય એ પૂછી હું પણ ઝડપથી એની પાછળ ગયો. એ હળવો થઈને પ્રસન્નચિત્ત આવતો હતો. મેં એને આંતર્યો, પૂછ્યું, અલ્યા ટોયલેટ મૂકીને કેમ ખુલ્લામાં? ખુલાસીને થાય છે, પણ આમ જાહેરમાં ન જવાય, સાહેબ પત્તર ઝીંકી દેશે. એની બુનનો વીવો બેટે તલાક, અમારા ખેતરમાં અમને રોકનાર કોણ છ? મેં કહ્યું, પણ એ સભ્યતા ન ગણાય. તે સભ્યતાઓલે ચોં સુધી દબાઈને બહી રહી એ? એમ હશે તો પહેલા જ ભાઈ સાહેબને પૂછી લેશ, બહુ હશે તો ઝોંપા બહાર જઈશ. પછ કોઈ વાંધો. મારી બોલતી બંધ થઈ ગઈ. હવે શંભુ સુનબુન બેસી નહોતો રહેતો. જ્યારે કંઈ પૂછું તો માત્ર હા કે ના ને બદલે એક બે વાક્યમાં જવાબ આપતો. ક્યારેક કંટાળે તો મારી પાસે આવીને નિશાળની નાની મોટી વાતો સમજતો. હું એના ઘરની વાતો પૂછું તો સાવ મૌન રહેવાને બદલે ગાડી ચાડીને થોડી વાતો કરતો. આ વર્ષે પહેલા તબક્કામાં ગાંડોતૂર વરસીને વરસાદ પણ શંભુની જેમ ચુપેન્દ્ર થઈ ગયો હતો. સવારે વાદળો મેઘાડંબર કરે અને બપોર પડતા તડકો, સાંજ પડતા તો વાવડો કંઈ ફૂંકાય કંઈ ફૂંકાય તે વરસાદને લઈ જાય મારા ભા જોડે. પણ 15 દાડાથી એના તેવર બદલાયા છે. ગાંડા કરી નાખે એવો ઘામ છે. વરસાદને છૂટવું છે પણ કોકે બાંધી રાખ્યો હોય એમ પડતો નથી. મારે નહીં તો માંદા પાડી દે એવું વાતાવરણ. આજે સવારથી જ મારું માથું પકડાયેલું. મને થયું શંભુ જોડે વાત કરીને હળવો થાઉં. મેં એને પૂછ્યું, શંભુ કેવું લાગે છે વરસાદનું? 2-3 દિવસમાં ત્રાટકે એવું લાગે છે? એણે ઉત્સાહિત થઈને જવાબ આપ્યો, વાદળોમાં ગરબ છ, 2-3 દાડામાં ખબકશે એ નક્કી. વખત છ ન આજે તૂટી પડે. કહી એના ખેતરના ટુકડા તરફ જ્યાં ક્રીડાંગણ હતું ત્યાં તાકી રહીને કોઈ બીજી જ દુનિયામાં જતો રહ્યો. આંખો બંધ કરી હંમેશની સાવધાનની પોઝિશન છોડી વિશ્રામમાં બેઠો. વળી પાછો કરંટ લાગ્યો હોય તેમ ટટ્ટાર થયો. 2 હથેળીઓનો અંકોડો ભીડી ખોડામાં મૂકી એના ચહેરા પર વેદના મિશ્રિત મૌન ફરી વળ્યું. મેં એને વાતે વાળવા પૂછ્યું, મને એ કે શંભુ કે તારી વહુ ભાત લઈને રોજ ખેતરે આવતી કે તું ઘેર ખાવા જતો? ઘણી ફેરા આવતી. એ દાડો લચકો વાઢવા આવતી, હંગાથે ભાત લેતી આવેલી, રોટલા અડદની દાળ અંજી ગોળ. તમને ખબર છે અડદમાં બહુ તાકાત. આજના ગોળીએ દાડે આભલું ઘેરા એને ભૂંઈ અડ્યું હતું. હાલાની ફોંટ વાળીને પાર્વતી લચકો વાઢત ઘડી ઘડી ઉપર જોઈ લેતી. એનો પાછળનો નેફો લગીર હેઠો ઉતરેલો, બૈડો અડધો ઉઘાડો. હું ચાણ એની પાછળ ઠેઠ પોકી જ્યો એની ખબર ન રહી. સંચર થતો ત્રોસી થઈ ન એણે જોઈ લીધેલું. હાલો મૂઢામ દબાઈ હહત હહત લચકો વાઢતી હતી, પણ દાંતેડું હવામાં ફરતું હતું. મી ઓંખો મેચી દીધી. મોટા ફોરે વરહાથ ઝાપટ્યો. ડેબ્બા ને ડેબ્બા તાલકામાં પડવા માંડ્યા. મારી ઓંસ્યો ઉઘડી જઈ. પાર્વતી ઊભી થઈ જઈ. મી એની હજ્જડ બાત ભરી લીધી. એનો ભેનો ભેનો પારેવો મારી છાતીમાં હલ. મને વળગેલા એના હાથમાંથી દાંતેડું ભૂઈ પડ્યું. મારો હાથ એના નેફાન હેઠો ઉતરતો તો ફરતા ફરતા આગળ જતા મારા હાથને એ પાછળ ઠેલતી રહી. અમે બે એકબીજાને જોશ જોશથી બચીઓ ભરવા માંડ્યા. હું એનો કપડો ઊંચો કરવા જ્યો ક એ જોરથી મન ધક્કો મારી ન મશીનની ઓયડીમાં દોડી જઈ, અને એ દાડો ઓયડીમય વરહાદના ધધૂડા પડ્યા. આટલું બોલતા શંભુ શરમાઈ ગયો. મેં કહ્યું, આટલો શરમાય છે કેમ? અલ્યા, ખેતર તારું, વહુ તારી, અને કુદરત આકળ બહેકી ગયો તેમાં શું અનર્થ થઈ ગયો ગાંડા? એ બે પળ મૌન થઈ ગયો ને મને તરત હાથ પકડીને બગીચામાં ખેંચી ગયો. એક લીમડા પાસે ઊભા રહીને કહ્યું, અહીં અમારી મશીનની ઓયડી હતી, જતું રહ્યું બધું, શું કરીએ તાણ? એટલામાં ઘડિયાળમાં મારી નજર ગઈ. મેં ઉતાવળે કહ્યું, અલ્યા શંભુ દોડ, 12:30 નાની રિસેસનો ટાઈમ થઈ ગયો. બાકીની વાત મોટી રિસેસમાં. એ તેતરને મારવા દોડતા ઠાકોરની જેમ દોડતો ઘંટ પાસે પહોંચી ગયો, અને કોઈ દિવસ ન વગાડ્યો હોય એવા પ્રચંડ અવાજે ઘંટ વગાડ્યો. મોટી રિસેસમાં મારે વાત ન કરવી પડી. એણે જ શરૂ કર્યું. જોવન શંકરભાઈ, એ સાલ મારા બાપાએ મારો અન શારદીનો લગ્ન લીધેલો. છેલ્લો 2 વર્ષથી દુકાળ પડેલો, તે ખેતીમાં બરકત નહોતી આવી. મારા બાપાન એ 6 ભાઈઓ. અમારા ભાગમાં 3 ખેતર આવ્યો. એક આ જાહુડીવાળું, જો આપણ ઊભા છીએ, બીજું રાબડિયું કહીને ઉગમણી તરફ હાથ કર્યો, અને ત્રીજો પેલો ટેમ્બો. એ વરહોમ સરકાર પ્રગતિના ફારકે ચડી હતી. ખૂણ ખૂણ GIDC કરવાનું નક્કી કરેલું. મેં ઉમેરતા કહ્યું, હા, GIDC માટે જમીન તો એક્વાયર કરવી પડે ને, એમ તમારા ઉખલોડમાંય આવ્યા હશે? એને બત્તી થયો એમ પૂછ્યું. તે તમારે જમીન તો હશે ને તમારા ગોમ દેત્રોજમાં? મેં કહ્યું, શંભુ, અમારે પણ તારી જેમ થયું. મારા દાદાના વખતથી અમે અમદાવાદ આવી ગયા હતા. અમારા ખેતર ભાગ્યો ખેડી ખાતો, એ ઠાકોર હતો. એની 3 પેઢીએ અમારા ખેતર ખેડ્યા. આઝાદી પછી સમાજવાદી ગણોદ્ધારો આવ્યો, એટલે ખેડે તેની જમીનના ધોરણે અમારી જમીન એ ઠાકોરને મળી. મારા બાપા ખૂબ અકળાયેલા, પણ મેં એમને સમજાવેલા કે મળી છે તો ગરીબ માણસને મળી છે. તમે એનું ઝૂંપડું જોયું છે? તોય કોઈ વર્ષ ભાગ આપવામાં એણે બેઈમાની કરી છે. ભલે બિચારો રાજી થતો. તમે કોઈ દિવસ ખેતર ખેડવાના છો? એણે આગળ વાત વધારી. હા, તે શંકરભાઈ એ ફેરા કારી બંડીને ધોતિયું ઠઠાડીને દલાલો ગોમમાં ફર્યા કર. એમની હારે કંપનીના સૂટબૂટવાળાએ મોકીઓને જમ બણબણ થતા. મારા બાપા તાણ ભીડમાં તે પહેલું રાબડિયું વેક્યું. ત્યો મોટું જીન થવાનું તું. હારો ભાવ આવ્યો, તે પૈસાનું હોનું લીધું. હોનાના ભાવે મારા દિયોર આભલ અડ્યા હતા, પણ પૈસા આવેલા તે મારા બાપાએ કોથરી છૂટી મેલી દીધી. પછી મી ના કીધું તમોન ક GIDA થઈ ગોમન અડીન. ઓમે સરકાર જમીન લેવાની તો હતી જ, તે મારા બાપાને થયું કે એ ગઈડા થઈ જ્યા 6-1 ખેતી નહીં કરી હક, મારામાં એમને વિશ્વા નહીં. વરી પાર્વતી નવી નવી આવેલી, તે નામનો ખેતરમાં જતો. મારા બાપાને થયું કે શેતીમાં બરાગર નહીં આવ, એના કરતાં ટેમ્બો વેકીને મન નાનો મોટો ધંધો કરી આલ. એક ટેમ્બો એ વેંક્યો, એ પૈસામાંથી કરિયાણાની દુકાન કરી. પણ મારું હારું તાલ થયો. હવના હાથમાં પૈસા આવેલા તે બધાએ ફરી વરેલા દુકાનો કરવા. કોક પાનનો ગલ્લો, તો કોક કરિયાણાની દુકાન, તો વળી કોક કપડોની દુકાન. બધોની દુકાન ચોથી ચાલ, પાછો હું બોલવાનો મોરો. પછતો ઘેર બેઠો પૈસાનો વહીવટ કરતો. મારા બાપાની દેખરેખ ખરી, પણ કીધું સન કે બેઠ બેઠતો મોટા ભૂપનાએ ખજાનોએ ખાલી થઈ જાય, તે અમાર પૈસાની ભીડ પડવા માંડી. હું પાર્વતી આખો દાડો મસ્તી કરતો, તે મારા બાપાને લગાર ના ગમ. એ કોક વેતમાં હતા, ત્યો જ આ પહેલાદભાઈ સાહેબ અમારા ઘેર આવ્યા. એમને નિશાળના બગીચાઓલે જમીન જોતી હતી. મારા બાપને પૂછ્યું, બોલો પશાભાઈ, જાહુડીવાળું આલશો? તમે કહેશો એટલા પૈસા આલીશ. મારા બાપા કહે, એ ખરું, પણ આ છેલ્લું કેતર વેકાશે તો પાછા સંભૂળો શું કરશે? આખો દાડો વહુની ઓળમથી ખહતો નહીં, એનું કોંક કરો સાહેબ. પહેલાદભાઈ સાહેબે દરખાસ્ત કરી, બોલો એ ગ્રેજ્યુએટ હોય તો ક્લાર્ક તરીકે આપણી શાળામાં રાખી લઉં. મારા બાપ કહે, એને ભણતર ચડ્યું જ નહીં સાહેબ, તો પછી સંગીત શિક્ષક તરીકે રાખી લઉં. મારા બાપા પક પક કરતા હસી પડ્યા. મારા બાપા કહે, તમે તે શું પહેલાદભાઈ અમ ગરીબોની ફિરકી ઉતારો છો? હપુચો ભણ્યો નહીં, એને સંગીત શિક્ષકની નોકરી કેવી રીતે આલો? પહેલાદભાઈ કહે, એ તો કહેવાની રીત પશાભાઈ, એને શાળાનો ઘંટ વગાડવાનું કામ સોંપું, બસ સમયસર ઘંટ વગાડવાનો, ન ભણતરની જરૂર કે ન. મારા બાપાનો શ્વાસ હેઠો બેઠો. તાણ એમ કયો ન પટાવાળાની નોકરી આલશ્યો? વાંધો નહીં, એટલું એ ચોંથ્યું હોય અમારા ભાઈગમાં, એટલે એમણે હા ભણી. પછી તો ગોમમાં વાત ફેલાઈ જઈ. પશાભાઈએ જાવડીવાળું વેક્યું, પૈસા હારા આવ્યા, અને શંભુને સંગીત શિક્ષકની નોકરી મળી. હું જ્યારે પણ બહાર જતો ત્યાં મારી હેડીના છોકરા બોલ, અલ્યો માગ કરો, સંગીત શિક્ષક આયા. સાચું કહું શંકરભાઈ, જમીન વેકાણી એનો વાંધો નહીં, ઢગલો રૂપિયા આયા. પટાવાળાની નોકરી મળી તે હારું થયું, બે પાંદડે થઈશ્યું. શેતીમાં એ ભલીવાર નહોતો, પણ તમે જ કહો લોક સંગીત શિક્ષક, સંગીત શિક્ષક કઈ ઉડાડ, એ સારું લાગતું હશે. આટલું બોલી એ મૌન થઈ ગયો. એની નજર નીચી હતી, આંખોમાંથી ટીપા પડતા હતા. મારે ઘણો એ જવાબ આપવો હતો, પણ શું જવાબ આપું? હવે તો સંસ્કારધામ શાળા છે, પહેલાદભાઈ સાહેબની સેવા છે, હું છું શંભુ છે, ઘંટ વાગ્યા કરે છે, જોશથી ઘંટ વાગ્યા કરે છે.